સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 190, પ્રસારણ તારીખ 21 ઓક્ટોબર 2010. શરદ પૂનમ ઉજવ્યા પછી હવે શિયાળો પાકો વાવવાની તૈયારી કરવા લાગેલા અમારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને આજે ફરી સાંજના સમયે ચંપા ભાભી અને પશા ભાઈની સાથે નમસ્કાર.
ઉમાબેન, પેલી રમતો ના બોલે બે ગુરુવાર તમે હવાર વાત કરેલ તો મી તો લખી જ રાખેલું કે જ્યાં લગણ ગરમી ઘટે ન ત્યાં લગણ એકે રવિ પાક વાવવાનું નહીં.
અને યોની સલાહ મોડનારા બીજા બધો ખેડૂતોનું મૂંગા ભાવનું બિયારણ બચી જુ કે નહીં?
લ્યા ભાઈ, એટલે તો હું જે મળ ઈયોન કહું છું કે ભાઈ કોઈ નહીં તો અઠવાડિયે એક જ દાડો ગુરુવારે હોજે 15 જ મિનિટ કાઢો તો નર્યો ફાયદો જ ફાયદો.
પશા ભાઈ, ડીએસસી અને સજ્જતા સંઘ તો એટલું જ ઈચ્છે છે કે આપણી ખેતી પોષણક્ષમ બને, ખેતીમાં ખર્ચ ઘટે, સારું ઉત્પાદન મળે, પાકની ગુણવત્તા સુધરે, ખેડૂતોને સારા ભાવ મળે અને ખેતીમાંથી પલાયન અટકે.
એ ઓલે તો ખેડૂત સંમેલન રખાઈ શકે,
પણ એમાં ખેડૂત ભાઈઓ બુનોની ફુરસતનો સવાલ નડી જાય છે ને?
પછા ભાઈ, એટલે તો આપણે આજે વિજાપુરમાં ખેડૂત શ્રોતા સંમેલન રાખવાનું હતું ને, એ હવે 21મી તારીખ પછી રાખવાના છીએ, જેથી હવે વાતાવરણ લાયક બન્યું છે તો બધા મિત્રો શિયાળુ પાકોની વાવણી આટોપીને શ્રોતા સંમેલનમાં આવી શકે.
સાચું
ભાભી, ઈમો તો હવે રાહ જોવા ઈમ જ નહીં. આ તમાર ભાઈએ તો ગામમાં પંચાયતની દિવાલ પર લખી જ રાખેલું કે જ્યાં સુધી ગરમી 32 ડિગ્રી થી નીચે ના આવે ત્યાં સુધી ઘઉં જીરું કે રાયડો વાવશો જ ના,
અને ગમે તે પાક વાવો. ઈયોન ફૂગનાશક મેંકો જેબ અને ચૂસિયા નાશક ઈમીડાનો પટ આલ્યા પછે જ વાવવાનો આગ્રહ રાખજો.
અને જીરું વાવવાનું હોય ને તો હવારથી હોજ લગણ ડૂબાડૂબ પોણીમાં પલાળી રાખ્યા પછી હોંજે કંતાન પર હુકવા ચેડે બીજે દાડે હવારમાં પટ આલીને જ વાવવાનું.
બહુ સાચી વાત કરી ચંપા ભાભી. આ વર્ષે પાછોતરો વરસાદ સારો થયો છે એટલે પાણીની સગવડના પ્રમાણમાં શિયાળુ પાકોની વાવણી હવે કરી જ દેવાની.
સાચી સાચી વાત, પણ કપાસ કે દિવેલા જેવા ઉભા પાકને પિયત આલતા ચેટલું પાણી બચશી એ નક્કી કર્યા પછી જો, નહીતર પાણીની પછેડી હોય 15 વીઘાની અને વાઈ દઈએ 30 વીઘા તો એક બાજુ પાક તૈયાર થવા આવે અને બીજી બાજુ પાણી કે આવજો રોમ રોમ, તો શિયાળાની મહેનત જ હોય પાણીમાં ભાઈ.
પાછા ભાઈ, ખેતીમાં પણ અંદાજ બાંધ્યા વિના તો આગળ ચાલવાનું જ નહીં, એનું નામ જ તો આયોજન.
સાચું,
અને વ્યવસ્થિત આયોજન કર્યું હોય તો વળતર પણ સારું જ મળે.
એ ભાભી, જ્યાં ગુરુવારે ઘઉં અને જીરું મો આયોજનની વાત તો કરી હતી એટલે એ તો બધો લખી જ રાખી હશે, પણ અમાર ઉત્તર ગુજરાતમાં તો રાયડો હોય એટલો જ વવાય છે તો આજ એની વાત કરો કો.
પણ પશાભાઈ તો મને ફોનમાં એમ કહેતા હતા કે રાયડાની બધી વિગતો એમની પાસે છે અને બીજા ખેડૂત મિત્રોને એમણે કહી છે. કેમ પશાભાઈ?
ઉબાબુ ઘરકી મુરગી દાલ બરાબર એવાનું નો. આખા ગામના ને આજુબાજુના ખેડૂતો મને રાયડાની ખેતી વિશે પૂછી જાય, પણ આ તમારા ભાભીના ડોહાએ એટલે કે મારા હહરાએ આજ સુધી એ નહીં પૂછ્યું કે રાયડામાં ચિયું બિયારણ લાવવું અને ક્યુ ખાતર નાખવું.
આ મારા બાપા નો જો એક શબ્દ એ ખોટો બોલો છો ને તો મારા જે કોઈ ભૂંડી નહીં આ ખાતર દઉં.
એટલે પણ અમે કે ખરાબ બોલ્યા, એમાં શું ભૂડું બોલે ભાઈ? હારા ને હારા નાખે તો શું કે? ના મને કહો, હારા ને હારો નાખે બીજું શું કે? ખોટો શબ્દ ચો આવ્યો આમાં? પણ જમાઈ ભલે ઉંમરમાં નેનો હોય એ જો વધારે જાણતો હોય તો પૂછવું જોઈએ કે નહીં?
એ કશું પૂછવું કે ના પૂછવું એ મારે નહીં જોવાનું. આજ હું આપણી વાતો હોબડનારા બધા ખેડૂત ભાઈઓ બુનો વતી પૂછું છું. લે હેડો, હાલ ના હાલ બોલવા મળો કે રાયડાનો પાક હારો ઉતર એ ઓલે હું કરવું જોઈએ. બોલો બોલો.
એ બરાબર વાત કરી ચંપા ભાભી, બરાબર. આજ તો તમે જ કહી દો કે રાયડો ને રાયની વૈજ્ઞાનિક ખેતી વિશેની વાત એટલે બધા મિત્રો લખી પણ લેશે ને ચંપા ભાભી ને ખાતરી થઈ જશે.
આજ તો તમે મને ચેલેન્જ આપી છો.
આલી આલી.
પણ ભૈયા શંકરભાઈ નો ભાઈબંધ પરસોત્તમ લાલ જરાય કમ નહી હો. પેલું તો બાપ દાદા ના વખત થી વાવતા આઈએ છીએ એ બાબા આદમના જમાનાનું બિયારણ લેવાના બદલે કોક સુધરેલું હાઇબ્રીડ, તેલના ટકા વધારે હોય અને રોગ જીવાતનો સામનો કર એવું બિયારણ જ લાવવાનું અને વાવવાનું.
અને રાયડામો વરી ગુજરાત રહી એક, અને બે સિવાય વરુણા મલસ બીજી નવી વેરાયટી ચો હોધવા જવી કો.
વાહ 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 વાહ, બધાનું દિમાગ આના જેવું જ છે. ભાઈ 500 રૂપિયા ની હાડી ઓલે તો 10 દુકાનો ફરો છો,
ફરવી પડે તે.
તો પછી હારા બિયારણ ઓલે 5 દુકાનો જવું જોઈએ કે નહીં?
ખરી વાત છે.
હવે બોલો.
હા હા, અને હવે તો બજારમાં 100 થી 110 દિવસમાં પાકી જાય, વધારે ઉત્પાદન મળે અને દાણામાં તેલની ટકાવારી વધારે હોય એવા બિયારણ પણ મળે છે ભાભી.
હું એ જ કઉ છું, હું એ જ કઉ છું. મેં આપણા ગુરુજી એટલે કે ડાક્ટર પરાશરાજીને પૂછેલું તો એ કહેલું કે હવે તો દેશની પહેલી હાઇબ્રીડ રહી પેલી શું કે છે, હા જો યાદ આવ્યું,
શું?
કોરલ 432. એવી ઘણી જાતો બજારમાં મળે છે. વરી ફૂગનાશક કે ચૂસિયાનાશક દવાની માવજતે પહેલોથી જ આલેલી હોય એટલે ખેડૂતોને તો ઘેર આવીને ફટ લઈને થેલી ખોલી અને વાઈસ દેવાની.
એટલે 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 દેશી કે વિલાયતી ખાતર પિયત કોઈ હાલવાનું નહીં.
લે ભાઈ એ કોઈ જીરું થોડું જ છે. જીરું જેવા ઝેણા પાકમાં વધારાના ખાતરની ખાસ જરૂર ના પડે. રાયડો તો રહ્યો મોટો પાક, એને ઘઉં મોય અંતર પાક તરીકે વાઈએ કે અલગથી વાઈએ, પણ ખાતર અને પિયત તો હાલવા જ પડે.
પણ તો એ બોલો કે ન કે આ હોભરનાળા ખેડૂતો જોણો તો ખરા પરસોત્તમલાલ ચેટલું જોણે છો.
પરસોત્તમલાલ તે એમાં ચો મોટી વાત હતી હોભળો તાર ભાઈ, જમીન ખેડીન બરાબર તપાયા પછી પહેલું તો હાલવાનું 1 એકરે 3 થી 4 ટન દેશી કોવાયેલું છોણિયું ખાતર, અને એ જમીનમાં બરાબર મિલાઈન હમાર મારીન જમીન બનાવી દેવાની ગાદી જેવી.
બહુ સરસ પાશા ભાઈ, જમીન જેટલી પોચી અને સમતળ હશે એટલી ઓછા પાણીએ સારો પાક ઉતરશે, અને પાણી ક્યાંય ભરાઈ નહીં રહે એટલે ભૂકી ચારાનો કે સુકારાનો રોગ પણ ઓછો આવશે.
સાચી વાત, 1 એકરે 3-4 ટન દેશી ખાતર આલ્યા પછી તો રાયડોમાં 1 એકરે 20 કિલો નાઇટ્રોજન અને 20 કિલો ફોસ્ફરસ મળે, એ રીતે DAP આલો કે યુરિયા કે ફોસ્ફરસ અલગ થી આલો, વાવતી વખતે ચાસમાં જ વાઈ દેવાનું.
પણ એ બિયારણ થી 2 ઇંચ ઊંડું પડે એ રીતે હો, તો છોડને ઉગતા વે જરૂરી પોષણ મળી રહેશે. બોલો ચંપા ભાભી, પસાવે ને બધી ખબર છે કે નહીં?
ભાભી એ તો દોરિયા હંગાત કાર્યા ને બોધીએ નો તો વાન ના આવે, પણ હાન તો આવે જ
હોય. બોલવામાં જ બહાદુરી છે. અમે ભલે કારા રહ્યા કેમ વળી જેવા છીએ એવા, તમાર બાપા એ પરસન કરી રૂડી રૂપારી છોડી આલી છે કે નહીં?
બંધ થાવ બંધ થાવ, કશું જવાબ ના કહીશ, હેરાન ના કરશો. આ ઉમા ભાભી દેખતા લાગતા નહીં
ભાભી. ભાભી તમારા તો વખાણ થઈ ગયા ને.
ઉમાભૂત જે હોય સાચે સાચું કેવું તો પડે જ કે
નહીં,
જે જીઓ લાયક હોય ને યો નાલવું જ પડે. આપણે વાયો હોય હારામ હારી જાતનો સુધારેલી જાતનો કપાસ, અને પછી એને ફાલ કે ફૂલ આવવાની કટોકટીની અવસ્થાએ ઉપરથી પૂરતા ખાતર ના હાલીએ, જોઈએ એટલા પિયત ના હાલીએ તો હારી ઉપજ મળશે રે. તો
ખૂબ જ કામની વાત કરી આ તમે. કપાસની નવી સંશોધિત જાતો વિશે આપણે કેટલી વાર કહી ગયા છીએ કે એના મૂળ આપણી અગાઉની જાતો કરતા પ્રમાણમાં નાના હોય છે, એટલે ખૂબ ફાલ આવ્યા પછી એના જીંડવા બને એ માટે, તેમજ ફરી નવો ફાલ સારો આવે એ માટે એને વધારાના પોષક તત્વોની જરૂર પડે છે.
બરાબર.
એ જો પિયતની સાથે ના મળે તો આવેલો ફાલ ખરવા માંડે છે અને કેટલીક વાર ઊભા છોડ સુકાવા માંડે છે.
એ ભાભી હવે મને સમજાયું કે ફાલ આવ્યા પછી કેરીઓ જેણી દેવાની કે છોડ હુકાઈ જવાની ફરિયાદ ચમ આવસ હતી.
આ બધી વાત તો જાણે સમજ્યા, પણ કપાસમાં કશાય રોગ કે જીવાત વના જ છોડ હુકાઈ જવાની કે કેરીઓ જેણી દેવાનું કારણ તો તમે આલ્યો, પણ એનો ઉપાય શું એ તો કહો.
જો પહેલું તો ફાલમાંથી જીંડવા અથવા તો કેરીઓ બેસી જાય અને પૂરા વિકસી જાય એટલે પાણીની થોડી ખેંચ પડવા દઈ બધા જીંડવા બરાબર ફાટવા દેવાના.
એટલે આખા ખેતરમાં જોણે ચાંદી બીસાઈ હોય ને એવું થઈ જાય.
આ વર્ષ કપાસના ભાવમાં ચાંદી જ ચાંદી છે.
પણ એ ક્યારે? ખર્ચના પ્રમાણમાં સારો પાક ઉતરે ત્યારે પસાવાય. હવે જો કપાસ વીણી લીધા પછી તરત પિયત આપીને પ્રવાહી 19-19-19 કે પછી 6 સૂક્ષ્મ પોષક તત્વોનું મિશ્રણ એવા હાઇઝિંગ કે એક્વાફર્ટ જેવા પ્રવાહી ખાતરોનો છંટકાવ ના કરીએ, પાકને રોગ અને જીવાતોથી મુક્ત ના રાખીએ, તો જેમ સમય વીતતો જશે ને એમ કપાસના છોડ પોષણના અભાવે સુકાતા જશે અને આપણે ધારી હોય એટલી 4-5 વીણી નહીં આવે.
ટૂંકમાં જરૂર હોય ત્યાં ખોટી ચીંગુશાઈ નહીં કરવાની, અને જરૂર ના હોય ત્યાં પોણી શુદ્ધાનો ખોટો બગાડ નહીં કરવાનો. ખરી વાત છે કે નહીં?
હા, બિલકુલ ખરી વાત. આવી ખેતીની જેમ જ પશુપાલનમાં પણ ખોટી લાલચ રાખવાના બદલે દુધાળા, તાજા જન્મેલા કે ગર્ભ ધારણ કરી શકે એવા પશુઓને પૂરતો ખોરાક સમયસર આપવો જોઈએ.
હા, અલે ભાઈ મને યાદ આવે છે, આ વાત તો તમે ગયે વર્ષે પણ કહી હતી નહીં?
હા તો પાછા ભાઈ, દિવાળી આસપાસનો સમય મોટા ભાગની ગાયો ભેંસોના વિયાણનો સમય હોય છે.
સાચું, એકદમ.
હવે જો પશુ વિયાય ત્યારે એની મેલી વધારે સમય શરીરમાં રહે તો પશુને બીજી અનેક બીમારીઓ થવાનો ડર રહે છે.
એટલે પશુ વિયાયા પછી મેલી જલ્દી પડી જાય અને માતા ગાય કે ભેંસને જલ્દી શક્તિ મળે એટલા હાટું બનો ને તો દેશી ઔષધિયાની દવાઓ જાળવાની.
બચ્ચાને કોઈ બીમારી ના થાય ને એટલા ઓલે તાજા જન્મેલા બચ્ચાને ખરેટું,
હા એટલે કે ખીરું.
હા, એ ખીરું પણ અચૂક પીવડાવવાનું.
હા પશા ભાઈ, પશુ વિજ્ઞાન તો એમ કહે છે કે પશુના તાજા જન્મેલા બચ્ચાને જો એની માતાનું ખીરું પીવડાવીએ અને લગભગ 1 મહિના સુધી બચ્ચાના વજનના 10મા ભાગ જેટલું એની માતાનું દૂધ પીવડાવીએ તો તે નિરોગી રહે છે અને એનો વિકાસ પણ ઝડપથી થાય છે.
હાંભળીન ભાઈ અબુનો, બધું દૂધ દૂહી લેવાની લાલચ રાખીને પાપમાં ના પડશો. એટલે આવો બચ્ચું જો 15 કિલોનું હોય ને તો ઓછામાં ઓછું ટંકે 1.5 લિટર દૂધ તો ધવડાવવાનું જ, પૂરો 1 મહિનો.
બરાબર. અને તાણ પછી જ બીજા ખોરાક પર ચડાવવાનું અને તો એના વિકાસની કોઈ ચિંતા નહીં કરવી પડે.
પણ આજે હવે વાતો પૂરી કરવાની ચિંતા કરવી પડશે ભાભી,
કારણ
કે સમય થવા આવ્યો છે
અને
હજી તો ઇનામી સવાલ પૂછવાના બાકી છે. ઇનામ જીતનારા 4 મિત્રોના નામ પણ જાહેર કરવાના બાકી છે. લો ભાભી અને પછાભી, તમે બંને વાત
લો. પહેલો હું, પહેલો.
હા, તમે લો, તમે લો. હેડો
તો ભાઈ અનબુનો, આજ તો 190મી કડીનો ઇનામી સવાલ એ છે, તાજા જન્મેલા બચ્ચાને પહેલા 1 મહિના સુધી એની માતાનું કેટલું દૂધ પીવડાવવું જોઈએ?
એ બરાબર લખી લેજો, સવાલ ફરીથી બોલું છું. તાજા જન્મેલા બચ્ચાનો 1 મહિના સુધી એની માતાનું કેટલું દૂધ પીવડાવવું જોઈએ?
અને હવે જાહેર કરી દો 187 અને 188મી કડીમાં પૂછેલા સવાલનો સાચો જવાબ આપીને ઇનામ જીતનારા આ 4 મિત્રોના નામ.
એમાં પહેલો હું જ બોલું.
બોલો બોલો.
પહેલો છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગામ શેરપુરાના ચૌધરી વજાભાઈ.
અને બીજું ઇનામ જીતી જાય છે ભાવનગર જિલ્લાના તાલુકો ઉમરાળાના ગામ પરવાળાના પોપટભાઈ રવજીભાઈ જાસોલિયા.
ત્રીજું ઇનામ જીતા જા મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકાના ગામ મુમનવાસના પ્રવીણસિંહ બળવંતસિંહ ચૌહાણ.
અને ચોથું ઇનામ જીતા છે જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગામ ભારથરના કેસરિયા કાનાભાઈ અર્જણભાઈ.
મિત્રો, તમને ચારેયને અને બીજા તમામ મિત્રોને ખૂબ 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 અભિનંદન અને આભાર. DSCના અવાજ ઓટલાનો પણ ઉપયોગ કરતા રહેજો એટલે સંમેલન, હવામાન વગેરેની માહિતી તમને મળતી રહેશે. અને ખેતીને લગતી મૂંઝવણ માટે અવાજ ઓટલામાં તમારો પ્રશ્ન રેકોર્ડ કરાવજો કે પછી પત્ર લખજો.
સાચું, અને સરનામું તો હવે યાદ જ હોય ને, સજ્જતાનો સંગ લાવ ખેતીમાં રંગ,
DSC
સરકારી ટ્યુબવેલ પહોંચે બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, ખેતી અને પશુપાલનનો વ્યવસાય નફાકારક બનાવવાના હેતુથી જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા દર ગુરુવારે રજૂ કરાતી આ માહિતીની શ્રેણી વિચારોની આપલેથી જ વધુ અસરકારક અને ફળદાયક બનશે.
એટલા આળસ ખંખેરીને રહેજો તૈયાર, દર ગુરુવારે મળતા રહેશું અને હોભરતા રહીશું.
સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ.
એ નમસ્તે.
આવજો.